जय जिनेन्द्र, मंगलाचरण करी अने आपणे समयसारनो स्वाध्याय शुरू करीए छीए। समयसार भगवान कुंदकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। अत्यारे आपणे जयसेन आचार्य भगवाननी तात्पर्य वृत्ति टीका माथी गाथा 320 करी रह्या छीए। सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 320 अमृतचंद्राचार्य भगवान की टीका सहित अपने पूरी करी। हवे आज 320 गाथा अपने जयसेन आचार्य भगवान की टीका में करी रहा छे। ये गाथा उपरना गुरुदेवना प्रवचन अंश अपने लई रहा छे, केटलोक भाग कर्यो छे। हवे आगळ लईए प्रवचन रत्नाकर भाग 9 पाना नंबर 100। અહીંયા ગુરુદેવ કહે છે કે જ્ઞાની કર્મોદયને જાણે છે, કર્મોદયને જાણે છે એટલે કે કર્મના ઉદયને જાણે છે, જે કર્મના ઉદય આવે છે એને જ્ઞાની માત્ર જાણે છે, એનો અર્થ એ થયો કે એની સાથે એ જોડાતો નથી। જ્ઞાની કર્મના ઉદયને જાણે છે અને એ વાતનો વિસ્તાર ગુરુદેવે ઘણો કર્યો। હવે નિર્જરાની વાત કરે છે, એટલે કે છે કે તેમ સવિપાક અવિપાક નિજરાને પણ જાણે છે, કરે છે એમ નહીં। જ્ઞાની નિજરાને જાણે છે, નિજરાને કરે છે એમ નહીં। સૂક્ષ્મ વાત છે ભાઈ, આત્મા એકલા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે। આવું જેને અંતરમાં ભાન થયું તે જ્ઞાતા દ્રષ્ટા થયો, એટલે કે જાણનાર દેખનાર થયો। જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન થયું, અનુભવ સહિત પોતાના સ્વરૂપને જેણે જાણ્યું, એ જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ, એ જ્ઞાતા દ્રષ્ટા થયો, એટલે કે જાણનાર દેખનાર થયો। અને એ કર્મના ઉદયને પણ જાણે છે અને નિર્જરાને પણ જાણે છે। વસ્તુ સહજ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે, વસ્તુ એટલે આત્મા। આત્મા માત્ર જ્ઞાન કરે, જાણે દેખે, પણ કાંઈ બીજું કરે નહીં। આત્માનો સ્વભાવ માત્ર જ્ઞાન કરવાનો, એટલે કહે છે કે વસ્તુ સહજ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે। સહજ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે એમ કેમ કહ્યું? જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી તો છે, પણ સહજ, સહજ એટલે કે એનું સ્વરૂપ છે। જ્ઞાતા દ્રષ્ટા પણ કાંઈ એને બહારમાંથી આવતું નથી, આત્માનો સ્વભાવ જ જ્ઞાતા દ્રષ્ટા છે। સહજ, સહજ કોને કહેવાય? જે પોતાના ગુણને કારણે હોય એને સહજ કહેવાય। એને કેળવવું પડતું પણ નથી, એ બહારથી આવે એમ પણ નથી, એનો સ્વભાવ જ એવો છે। પણ આ જીવને એનું ભાન થયું નથી, જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ને ત્યાં સુધી આ બધું નવું લાગે છે। એક વખત સમ્યક દર્શન થાય પછી એને આ બધું સહજ થઈ જાય છે। એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે તેનું ભાન થતા વર્તમાન દશામાં જ્ઞાતા દ્રષ્ટાપણું આવ્યું, પ્રગટ્યું। શેનું ભાન થતા? પોતાના સ્વરૂપનું ભાન થતા, પોતાના સ્વરૂપનું ભાન થતા અત્યારે વર્તમાન દશામાં એને જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ્યું। જ્યાં સુધી સ્વરૂપનું લક્ષ નહોતું કર્યું, જ્યાં સુધી સ્વરૂપનો આશ્રય નહોતો કર્યો, જ્યાં સુધી સ્વરૂપને જેમ છે તેમ જાણ્યું નહોતું, ત્યાં સુધી એને જ્ઞાતા દ્રષ્ટાપણું જણાયું નહોતું, એવું જ્ઞાતા દ્રષ્ટા પણ એને પ્રગટ્યું ન હતું. એટલે કે એ માત્ર કર્મને, કર્મના ઉદયને કે નિજરાને કે મોક્ષને એને માત્ર જાણે એમ નહોતું. એના સ્થાને એને શું હતું કે એ બધા સાથે એકરૂપતા કરતો હતો. જેવું પોતાના સ્વરૂપનું ભાન થયું એટલે વર્તમાન દશામાં, એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એ માત્ર એને જાણે છે, દેખે છે, પણ કરતો નથી, એ સ્પષ્ટ થયું. પહેલા એ કરતો તો નહોતો જ. એમ નથી કે જ્યારે એ સમ્યક દ્રષ્ટિ થયો એટલે હવે એ કર્મોના ઉદયને નથી કરતો કે નિજરાને નથી કરતો, એમ નથી. પહેલા એ ખરેખર એ કાંઈ કરતો ન હતો, પરંતુ એને મનમાં ભ્રાંતિ હતી કે એ કર્મના ઉદયને કરે છે, એ નિજરાને કરે છે, મોક્ષને કરે છે, બંધને કરે છે. એને મનમાં એવી ભ્રાંતિ હતી કે એ બધાને કરે છે. ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે. નવ તત્વોમાં આવ્યું ને કે એ બંધથી પણ જુદો છે, નિર્જરાથી પણ જુદો છે, સંવરથી પણ જુદો છે. એટલે એ બધાથી જુદો છે એનો અર્થ જ એ થયો કે પોતે એના રહિત છે, એ વસ્તુ એનામાં છે જ નહીં, એની સાથે જોડાયેલો છે જ નહીં, એના વગરનો છે. ભગવાન આત્માનું કાંઈ એવું સ્વરૂપ નથી કે એને કર્મનો બંધ હોય, એવું કાંઈ સ્વરૂપ છે જ નહીં. એ બધાથી રહિત તો છે જ અને એમ જ છે, પણ એ જાણતો ન હતો, એવું એ જાણતો ન હતો. હવે જ્યારે એને એને પોતાના સ્વભાવનું ભાન થયું, એટલે ગુરુદેવ એમ કહે છે કે તેનું ભાન થતાં વર્તમાન દશામાં જ્ઞાતા દ્રષ્ટા પણ આવ્યું અથવા પ્રગટ્યું. આવો જ્ઞાની, એની અહીંયા તો વાત ચાલે છે, અહીંયા કહે છે કે આવો જ્ઞાની છે તે નિર્જરાને જાણે છે. કઈ નિર્જરાને જાણે છે? તો કે સવિપાક અવિપાક રૂપ નિર્જરાને જાણે છે, સકામ અકામ રૂપ એમ બે પ્રકારની નિર્જરાને જાણે છે. બસ જાણે છે, બીજું કાંઈ નહીં, કરે છે એમ નહીં. એ નિર્જરાને કરે છે, મોક્ષને કરે છે, કર્મના ઉદયને કરે છે એમ નહીં, કે કર્મના ઉદયને ભોગવે છે એમ નહીં, પણ માત્ર એને જાણે છે, બધાને જાણે છે. એના પછીના પેરેગ્રાફમાં છેલ્લી બે લીટીમાં કહે છે કે સ્થિતિ પૂરી થયે ઉદયમાં આવીને કર્મનું ખરી જવું, તેનું નામ સવિપાક નિર્જરા છે. સ્થિતિ પૂરી થાય અને પછી એ કર્મનું ખરી જવું, એનું નામ સવિપાક નિર્જરા છે. વિપાક એટલે કે વિશેષે પાક, સત્તામાં કર્મ પડ્યા છે તે પાક આવીને ખરી જાય, તે સવિપાક નિર્જરા છે. અને એ નિર્જરાને જ્ઞાની જાણે છે. એની સ્થિતિ પૂરી થાય એટલે ઉદયમાં આવે કર્મ, અને પછી એ ખરી જાય. એટલે ઉદયમાં આવીને કર્મનું ખરી જવું, એનું નામ સવિપાક નિજરા, એટલે વિપાક સહિત. વિપાકનો અર્થ છે વિશેષે પાક, એનું નામ સવિપાક નિજરા છે. તો હવે અવિપાક નિજરા કોને કહેવી? તો કહે છે કે હવે બીજી વાત, અવિપાક નિજરા, અ એટલે નહીં, સ એટલે સહિત, અહીંયા અવિપાક નો હવે અર્થ કર્યો છે. ગુરુદેવ કહે છે કે ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપી આત્માના અનુભવમાં પુરુષાર્થ કરતા આત્મા પોતે જ્ઞાતા દ્રષ્ટા થયો, એટલે કે સમ્યક દ્રષ્ટિ થયો. આવા સ્વરૂપના ભાનમાં ઉગ્ર પુરુષાર્થ હોતા કર્મ ઉદયમાં ન આવે, એટલે કે આવવાની યોગ્યતા છે પણ તત્કાલ ઉદયમાં આવ્યું નહીં અને ખરી જાય, તેને અવિપાક નિજરા કહે છે. કોની વાત લીધી? જ્ઞાન આનંદ સ્વરૂપી આત્માનો જેને અનુભવ થયો છે, એવો પોતે સમ્યક દ્રષ્ટિ કે જે જ્ઞાતા દ્રષ્ટા થયો છે એની વાત લીધી, જ્ઞાનીની વાત લીધી છે. એને જ્યારે સ્વરૂપમાં ઉગ્ર પુરુષાર્થ થાય છે, એટલે કે સ્વરૂપનું લક્ષ થાય છે, અને એમાં એ રહે છે, ત્યાં એકાગ્રતા વિશેષ ઉગ્રતાથી કરે છે. કહે છે ને કે આવા સ્વરૂપના ભાનમાં એ તો સમ્યક દ્રષ્ટિને છે, જ્ઞાનીને છે, પણ એમાં પણ પાછો એ ઉગ્ર પુરુષાર્થ થાય ત્યારે, એટલે કે ઉગ્ર પુરુષાર્થ હોતા કર્મ ઉદયમાં ન આવે આવવાની યોગ્યતા છે, પણ અત્યારે આવ્યું નથી અને કર્મ ઉદયમાં ન આવે અને એ ખરી જાય એમ વાત લીધી છે કે આવવાની યોગ્યતા છે પણ તત્કાલ અત્યારે ઉદયમાં આવ્યું નથી અને ખરી જાય તેને અવિપાક નિદ્રા કહે છે. વર્તમાન અહીં મનુષ્ય ગતિનો ઉદય છે. વર્તમાન એક ગતિ વિપાકપણે છે, બીજી ત્રણ વિપાકપણે નથી, પણ અંદર ઉદયમાં આવ્યા વિના ખરી જાય તે અવિપાક નિદ્રાને જ્ઞાની જાણે છે. આનંદનો નાથ પ્રભુ ત્રિકાળી આત્મા છે, તેમાં અંતઃપુરુષાર્થ કરવામાં આવતા જો પુરુષાર્થ ક્યાં કરવો એ જગ્યા બતાવી, પોતે સ્વરૂપનું લક્ષ કરે અને ત્યાં રહે છે, ત્યાં ઠરે છે, એને પુરુષાર્થ કર્યો. એટલે કહે છે કે આનંદનો નાથ પ્રભુ ત્રિકાળી આત્મા છે, તેમાં અંતઃપુરુષાર્થ કરવામાં આવતા કર્મ પુરુષાર્થથી ખરી જાય તેને અવિપાક નિર્જરા કહે છે. કર્મ ઉદયમાં આવ્યા પહેલા એ ખરી જાય એને અવિપાક, એટલે વિપાક હજી થયો નથી અને પહેલા ખરી ગયું એટલે અવિપાક નિજરા કહે છે. અને એવી અવિપાક નિજરાને પણ જ્ઞાની પુરુષ બસ જાણે છે, કરે છે એમ નહીં. એ સવિપાક નિજરા હોય કે અવિપાક નિજરા હોય, જ્ઞાની તો એને જાણે છે એને કરતા નથી. એક તરફ એમ કે છે કે ઉગ્ર પુરુષાર્થ કરે છે પોતાના સ્વરૂપને વિશે, અને એ જે અવિપાક નિદ્રા છે એ થઈ જાય છે. પોતે સ્વરૂપને વિશે ઉગ્ર પુરુષાર્થ કરે છે એટલે ઉદયમાં આવ્યા વિના એ નિદ્રા થઈ જાય છે, અને બીજી તરફ એમ કહેવું કે જ્ઞાની એને કરતો નથી બસ જાણે છે. આપણને લાગે કે આ તો વિરોધાભાસી લાગે છે. એક તરફ એમ કહેવું કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ પોતે ઉગ્ર પુરુષાર્થ કરે છે સ્વરૂપને વિશે, એવો ઉગ્ર પુરુષાર્થ કરે છે કે હજી જે કર્મ ઉદયમાં આવ્યું નથી એ ખરી જાય, અને પછી આગળ એમ કહે છે કે એનો પણ જ્ઞાની કરતા નથી, એનો પણ ભોગતા નથી. કેવી વાત છે, પણ એમ જ છે વસ્તુનું સ્વરૂપ. જ્ઞાની કર્મને કાંઈ કરતો નથી કે કર્મને ભોગવતો નથી, એને માત્ર જાણે જ છે, એટલે એ અપેક્ષાથી વાત કરી છે. જ્ઞાની તો જ્ઞાતા દ્રષ્ટા થયો છે એટલે જે કર્મના ઉદય આવે એને પણ જાણે અને એની નિદ્રા થાય એને પણ જાણે. એ સવિપાક નિદ્રા થાય કે અવિપાક નિદ્રા થાય, પોતે તો પોતાના સ્વરૂપને વિશે રહે છે એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે. પોતે ઉગ્ર પુરુષાર્થ કર્યો હોય તો ત્યારે એને કંઈક કર્મને પકડીને ખેરવ્યું છે, જે ઉદયમાં નહોતું આવ્યું એવું કર્મ એને કઈ પકડીને ખેરવ્યું. એ તો પોતાના સ્વરૂપને વિશે ઉગ્ર પુરુષાર્થ તો કરે છે. ઉગ્ર પુરુષાર્થમાં તો શું કરે છે, પોતાના સ્વરૂપમાં ઠરે છે, પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, અને આ તરફ પેલા જે કર્મના ઉદયો જે ઉદયમાં પણ નથી આવ્યા એ ખરી જાય છે. વસ્તુનું સ્વરૂપ કેવી રીતે છે, જ્ઞાની પોતાનો સ્વભાવ છે, આત્મજ્ઞાની થયો છે, વારંવાર સ્વરૂપને વિશે જાય છે, અને હવે સ્વરૂપને વિશે એ રમણતા કરે છે, લીનતા કરે છે, ત્યાં રહે છે, ઠરે છે, હજી સ્થિરતા આવી નથી, હજી સ્થિર નથી થયો. એટલે કેવળ જ્ઞાન તો હજી નથી થયું, એટલે કે શ્રેણી તો હજી નથી ચડ્યો, શ્રેણી તો ચડ્યો નથી, પણ એ ઉગ્ર પુરુષાર્થ કરે છે તો ત્યાં એ રહે છે જેટલો સમય, એ સમયની વાત કરી છે કે એ દરમિયાન એ તો શું કરે છે, પોતાના સ્વરૂપને અનુભવે છે, એ જ સાચો પુરુષાર્થ છે, એ એને કરવાનું છે, એ કરે છે. પણ આ તરફ જે કર્મ ઉદયમાં નથી આવ્યું એ ખરી જાય છે એને અવિપાક નિદ્રા કહી. બહુ સરસ રીતે સમજાવ્યું છે ગુરુદેવે કે એવી નિદ્રા થાય છે એને પણ જ્ઞાની માત્ર જાણે છે, પોતાના સ્વરૂપનું જેને લક્ષ થયું છે એવા જ્ઞાની પુરુષની અહીંયા તો વાત છે. આગળ અહીંયા કહે છે કે સકામ અકામ રૂપ બે પ્રકારની નિદ્રાને પણ જ્ઞાની જાણે છે. જો પેલા વિપાકની રીતે વાત લીધી, સવિપાક અને અવિપાક નિદ્રા લીધી. સવિપાક નિદ્રામાં શું કહ્યું કે સ્થિતિ પૂરી થઈ એટલે ઉદયમાં આવ્યું અને પછી એ કર્મ ખરી ગયું, એ નિદ્રા થઈ એને સવિપાક કહી. ઉપર ઉપરના પેરેગ્રાફમાં જે વાત કરી એમાં સ્વવિપાક નિદ્રાની વાત થઈ, એમાં સ્થિતિ પૂરી થયે ઉદયમાં આવીને કર્મનું ખરી જવું તેનું નામ સ્વવિપાક નિદ્રા છે. એટલે એ તો સ્થિતિ પૂરી થઈ અને ખરી ગયું. પણ જે અવિપાક નિદ્રાની વાત કરી એમાં તો એ સ્થિતિ પૂરી થઈ છે એમ નથી, ઉદયમાં આવ્યું નથી અને ખરી ગયું, એ અવિપાક કહ્યું. અને અવિપાકનું કારણ શું કહ્યું કે જ્યારે જ્ઞાની પોતે એવો પુરુષાર્થ કરે છે, પોતાના સ્વરૂપને વિશે એ ઉગ્ર પુરુષાર્થ કરે છે માટે એવી નિદ્રા થાય છે. છતાંય એમ કહે છે કે જ્ઞાની એને કરતો નથી, માત્ર જાણે છે. કેમ કે એ કંઈક નિદ્રા કરવા ગયો નથી જ્ઞાની. જ્ઞાની તો પોતાના સ્વરૂપને માત્ર જાણે છે. ઉગ્ર પુરુષાર્થ ક્યાં થયો? નિદ્રાને લક્ષ્ય નથી થયો, એ તો સ્વરૂપને લક્ષ્ય ઉગ્ર પુરુષાર્થ થયો છે. ઉગ્ર પુરુષાર્થ તો સ્વરૂપમાં રહેવાનો થયો છે, કઈ નિદ્રા કરવાનો ઉગ્ર પુરુષાર્થ થોડો થયો છે. એ તો ફળ સ્વરૂપે એ નિદ્રા તો થઈ, એ અવિપાક નિદ્રા થઈ, એ તો ફળ સ્વરૂપ છે. એટલે કહે છે કે જ્ઞાની એને કરતો નથી, માત્ર જાણે છે. આગળ કહે છે અહીંયા કે સકામ અને અકામ રૂપ બે પ્રકારની નિદ્રાને પણ જ્ઞાની જાણે છે. જો આ વાતને પણ ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે, બધું સ્પષ્ટ કરી દીધું છે. કહે છે કે ધર્મી જીવ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે પરિણમે છે. ધર્મી એટલે જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે પરિણમે છે. તેને ઉદાહરણ આપીને સમજાવે છે કે તેને રોજ 10 વાગે ભોજન લેવાનો ટાઈમ હોય, પણ પ્રસંગવત કોઈ કારણસર મોડું થાય અને બપોરે 2 વાગે ભોજન કરે કે 3 વાગે ભોજન લેવાનું બને એવું થાય, તો ત્યાં તે આકુળ વ્યાકુળ થતો નથી, પણ સંભાવથી સહન કરે છે. 10 વાગે જમવાનો ટાઈમ હતો, ભૂખ પણ લાગી હતી, બધું બરાબર હતું, રાહ જોતો હતો, પણ 10 વાગે જમવાને બદલે એને 2 વાગે ભોજન મળ્યું, તો 2 વાગ્યા સુધી 10 થી 2 4 કલાકનો સમય જે ગયો એમાં એને ભૂખનું દુઃખ સહન કર્યું. એ અપેક્ષાથી વાત લીધી છે અહીંયા, કે ત્યાં સુધી એ આકુળ વ્યાકુળ થતો નથી, ભૂખનું દુઃખ સહન કર્યું, એમાં આકુળ વ્યાકુળ થયો નહીં, સંભાવથી એ સહન કર્યું. ત્યારે સહન તો થયું ને, એટલે ત્યારે જે નિદ્રા થઈ એને માટે એમ કહ્યું કે એ અકામ નિદ્રા છે. ત્યારે જે નિદ્રા થાય છે તે અકામ નિદ્રા છે. પણ આવું અજ્ઞાનીને પણ થાય, અજ્ઞાનીને પણ અકામ નિદ્રા થતી હોય છે, પણ તે સંભાવપૂર્વક હોતી નથી. જ્ઞાની ને અજ્ઞાનીમાં આટલો ફેર છે. આ નિદ્રા જે થઈ એટલે દુઃખ સહન થયું, એટલે એ એવું કર્મ ઉદયમાં આવ્યું કે ભૂખનું દુઃખ સહન કરવું પડે, ને એ ખરી ગયું ત્યારે પેલાએ પણ સહન કર્યું અને અજ્ઞાનીએ પણ સહન કર્યું. તો જ્ઞાનીએ સંભાવપૂર્વક સહન કર્યું, અજ્ઞાનીએ સંભાવ વિના સહન કર્યું. અકામ નિદ્રાની વાત કરી છે. આ અકામ નિદ્રા કઈ રીતે છે એ સમજાયું. ફરીથી વાંચી આપણે બરાબર સ્પષ્ટ થઈ જાય કે સકામ અને અકામ રૂપ બે પ્રકારની નિદ્રાને પણ જ્ઞાની જાણે છે. એટલે બધા પ્રકારની નિદ્રાને જ્ઞાની જાણે છે એ તો આપણે આ ગાથામાં સમજ્યા, અને એ જ મુખ્ય સમજવાનું છે. પણ હવે અહીંયા નિદ્રા સમજાવી છે ગુરુદેવે. ગુરુદેવ કહે છે કે ધર્મી જીવ સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે પરિણમે છે. અને પછી ઉદાહરણ આપીને સમજાવે છે કે શું અકામ નિદ્રા છે. તો કહે છે કે તેને દાખલા તરીકે એમ સમજીએ કે 10 વાગે ભોજનનો સમય હતો, એ વખતે એને ભોજન કરવાનું હતું, પણ કોઈ કારણસર પ્રસંગવત એને મોડું થાય અને એ 2 વાગે ભોજન કરે, તો ત્યાં સુધી એ આકુળ વ્યાકુળ થતો નથી, પણ સંભાવથી ભૂખને સહન કરે છે. અને ત્યારે જે નિદ્રા થાય છે તે અકામ નિદ્રા છે. જો એ ભૂખને સહન ન કરે અને આકુળ વ્યાકુળ થઈ જાય તો નવા કર્મ બાંધી દે છે. જેટલા ખરે છે એટલા અથવા એથી વિશેષ કર્મ નવા બાંધી દે, એટલો કોઈ નિદ્રા થાય નહીં. અહીંયા કહે છે કે સહન કરે છે, સહન કરે છે એટલે એને નવા બંધાતા હોય તો પણ એ અલ્પ બંધાયા હશે. એટલે અપેક્ષાથી વાત છે અહીંયા, એટલે નિદ્રા થાય છે, પણ એને સંભાવથી સહન કરે છે. તો અને અજ્ઞાનીને પણ આ રીતે અકામ નિદ્રા તો થાય, એને પણ ભૂખ્યા રહેવાનું થયું હોય તો એ પણ એ પણ એ રીતે ભૂખના દુઃખને સહન કરે છે. એટલે એ તો કર્મ આવ્યું, એ તો ખરી ગયું, એટલે નિજરા તો થઈ, પણ એને સંભાવપૂર્વક હોતી નથી. હવે સંભાવપૂર્વક નથી તો જેટલા જે પ્રકારે ભાવ કરે એ પ્રમાણે સાથે નવા કર્મ બંધાય, ઓછા કે વધતા. બરાબર છે, એ વાત અહીંયા કહી છે. અહીં કહે છે કે જ્ઞાની તેને જે અકામ નિદ્રા થાય છે તેને જાણે છે પણ કરે છે એમ નહીં. મૂળ વાત તો આપણને નિદ્રાની કરવી છે. અત્યારે નિદ્રા કરે છે એના સ્થાને માત્ર એને જાણે છે, એ વાત સિદ્ધાંતની છે, એ વાત ચાલે છે. આગળ 101માં પાના ઉપર કહે છે કે વળી સંકિતિને પુરુષાર્થપૂર્વક તપ વગેરે દ્વારા જે નિદ્રા થાય છે તે સકામ નિદ્રા છે. અકામ નિદ્રા સમજાવી, હવે સકામ સમજાવે છે. સંકિતિને પુરુષાર્થપૂર્વક તપ વગેરે દ્વારા જે નિદ્રા થાય છે તે સકામ નિદ્રા છે, અને એવી સકામ નિદ્રાના પણ જ્ઞાની તો જ્ઞાતા છે, કરતા નથી. રાગ થાય તેને જ્ઞાની જાણે પણ એને કરે નહીં, અને રાગ ટળે તેને જ્ઞાની જાણે પણ કરે નહીં. રાગ થાય એને જાણે, એટલે કર્મ બંધાતું હોય તો એને પણ જાણે, ભાવ બંધ થતો હોય તો એને પણ જાણે, પણ એને તો જાણે છે એટલે અતિ અલ્પ બંધ થાય. રાગ આવ્યો છે એને માત્ર જાણે છે એટલે બંધ તો નથી થતો, એમ દ્રષ્ટિની મુખ્યતાથી કહેવામાં આવે. અને રાગ ટળે તો એને પણ જ્ઞાની જાણે છે, એટલે કે કર્મની નિદ્રા થાય એને પણ જ્ઞાની તો જાણે છે. અહીંયા મુખ્ય વાત તો એ છે કે જ્ઞાની કરતા નથી, ભોગવતા નથી. જ્ઞાની અકર્તા છે, અભોગતા છે, એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે હોય છે. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે પરિણમેલા જ્ઞાની ધર્મી જીવની અંતરદશા અદભુત અલૌકિક હોય છે. ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જેમ ભગવાન કેવળીનો આત્મા એક જ્ઞાન માત્ર ભાવમાં તન્મય છે, તેમ ધર્મી સંકિતિ પણ એક જ્ઞાન માત્ર ભાવમાં તન્મય વર્તે છે. જો કેવળી ભગવાનને તો પછી બીજે ક્યાંય દ્રષ્ટિ હોતી જ નથી, ઉપયોગ ક્યાંય બહાર જતો જ નથી, એમને તો પછી પોતાના સ્વરૂપ વિશે સ્થિર થયા છે, એટલે એ તો પોતે જ્ઞાન માત્ર રૂપ થઈ ગયા છે. એટલે એની સાથે અહીંયા સંકિતિની વાતને સરખાવીને લીધી છે. શું કહે છે કે જેમ ભગવાન કેવળીનો આત્મા એક જ્ઞાન માત્ર ભાવમાં તન્મય છે, જ્ઞાન સ્વરૂપ થઈ ગયા છે, બીજો ભાવ છે જ નહીં. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એ માત્ર જ્ઞાન સ્વરૂપ થઈ ગયા છે, એક જ ભાવ છે, જ્ઞાન માત્ર ભાવમાં જ એ તન્મય છે. તેવી રીતે ધર્મી સંકિતિ પણ એક જ્ઞાન માત્ર ભાવમાં તન્મય વર્તે છે. જો એમાં અહીંયા વર્તે છે કહ્યું છે, પેલા તો તન્મય છે જ, એમાં તો હવે કઈ બીજો કઈ ફેરફાર છે જ નહીં, અહીંયા તન્મય વર્તે છે. ગુરુદેવ કહે છે જો તો ખરા, ભગવાનનું એ સમોસરણ, એ 12 પ્રકારની સભા, એ દિવ્ય ધ્વનિ, એ બધું પુણ્યના કારણે. ભગવાનનું એવું પુણ્ય હોય છે એટલે બધા 34 પ્રકારના અતિશયો હોય છે. એટલે કહે છે કે એકલા પુણ્યના ઢગલા. શું કહે છે ગુરુદેવ? કહે છે કે એકલા પુણ્યના ઢગલા, પણ બાપુ ભગવાન એના કાંઈ કરતા નથી. ભગવાન આ બધું સમોસરણ કરે ને સમોસરણ દિવ્ય ધ્વનિ કરે એમ નથી, અને ભગવાન એમાં ક્યાં પ્રવેશ્યા કે સ્પર્શ્યા છે. ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ એને પણ ભગવાન કરતા નથી. કહેવાય એમ કે ભગવાનની વાણી, પણ એ તો ઉપચારથી કહેવાય છે. ભગવાનની વાણી એમ જે આપણે કહીએ તો ઉપચારથી કહેવાય છે. ખરેખર તો વાણી શું છે? વાણી પૂતગળ છે, ને વાણી વાણીના કાળમાં એ થાય છે તો થાય છે. વાણીના કાળમાં ભગવાન કેવળીનું જ્ઞાન નિમિત્ત છે. વાણી થઈ, ઓમકાર ધ્વનિ નીકળી, એમાં કેવળી ભગવાનનું જ્ઞાન છે, એ નિમિત્ત છે, બસ. એટલું જ્ઞાન કરાવવા ઉપચારથી એમ કહેવાય કે ભગવાનની વાણી, બાકી ભગવાનની વાણી નથી. વાણી વાણીની જ છે, વાણી વાણીમાં જ રહી છે, વાણીની છે, પૂતગળ છે, પણ એ વાણી ઉત્પન્ન થવાનું નિમિત્ત શું છે? તો કે ભગવાનનું કેવળ જ્ઞાન. એટલે પછી એમ કહેવાય કે ભગવાનની વાણી. બાકી વાણી આદિના કરતા ભોગતા ભગવાન નથી, કેવળી ભગવાન એના કરતાય નથી ને એના ભોગતા પણ નથી. આવા જ્ઞાન સ્વરૂપે ભગવાનને જે ઓળખે તે જ ભગવાનને યથાર્થ ઓળખે છે. તીર્થંકરોને વાણીનો અદભુત દિવ્ય યોગ હોય છે એ ખરું, બીજાને તેવી વાણી હોય નહીં. તીર્થંકર ભગવાનની જે વાણી હોય એવી વાણી બીજા કોઈને હોય નહીં. આ ઓમકાર ધ્વનિ બીજા કોઈને હોય નહીં, ઓમકાર ધ્વનિ બીજી કોઈ રીતે ઉત્પન્ન થાય નહીં. તીર્થંકર ભગવાનને ઓમકાર ધ્વનિ જે નીકળે શરીરમાંથી, આખા શરીરમાંથી નીકળે, ઓઠ હલ્યા વગર નીકળે, એવી વાણી બીજા કોઈને હોય નહીં, બીજા કોઈ ઉત્પન્ન કરી શકે નહીં, એ શક્ય જ નથી. એટલે કહ્યું છે કે તીર્થંકરોને વાણીનો અદ્ભુત દિવ્ય યોગ છે. વાણીનો યોગ છે ને, શરીરનો યોગ છે ને વાણીનો પણ યોગ છે. તો વાણીનો યોગ આ રીતે છે એટલે એને યોગ કહ્યો, એની એ છે એટલા માટે એને યોગ કહ્યો. તો કહે છે કે એ ખરું, એ વાત બરાબર છે કે એમને અદ્ભુત દિવ્ય વાણીનો યોગ છે, એ યોગને જ દિવ્ય કહ્યો છે. અહીંયા બીજાને એવી વાણી હોય નહીં, છતાં તે વાણી જળ વર્ગણાઓનું પરિણમન છે. જળ વર્ગણાઓ, ભાષા વર્ગણા, વાણી માટે કઈ વર્ગણા હોય? ભાષા વર્ગણા. અનેક જાતના રજકણો છે, પૂદગળ છે, અને પૂદગળોના સ્કંધ બને છે એને આપણે વર્ગણા કહીએ છીએ. આ ભાષા વર્ગણા છે. એ ભાષા વર્ગણાના એ પરમાણુઓ છે, એ ભેગા થયા છે અને એનું આ કાર્ય છે એટલે વાણી છે. એ કઈ ભગવાનનું કાર્ય નથી, બહુ સ્પષ્ટ કર્યું છે અહીંયા. તો શું કહે છે કે બીજાને એવી વાણી હોય નહીં, છતાં તે વાણી જડ વર્ગણાઓનું પરિણમન છે. ભગવાનનું તે કાર્ય નથી. વાણી કાર્ય અને ક્ષાયિક જ્ઞાન તેનું કરતા એમ છે નહીં. ક્ષાયિક જ્ઞાન એટલે ભગવાનનું કેવળ જ્ઞાન, એ કેવળ જ્ઞાન એ વાણીનું કરતા નથી. કેવળ જ્ઞાન કઈ વાણીને કરે છે એમ નથી, માત્ર એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. વળી ગણધર દેવને તે વાણીના કાળમાં જે 12 અંગરૂપ ભાવશ્રુત જ્ઞાન ખીલ્યું, ત્યાં વાણી કરતા અને ગણધરનું જ્ઞાન એ એનું કાર્ય એમ પણ નથી. વાણી છે એને કારણે ગણધરને 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન થાય, એટલે એવું ભાવશ્રુત જ્ઞાન થયું. તો એમાં એ વાણીએ કર્યું છે જ્ઞાન, એ વાણી છે એણે એ ભાવશ્રુત જ્ઞાન કર્યું છે એમ નથી. એટલે કહે છે કે ગણધર દેવને તે વાણી જ્યારે છે, ત્યારે વાણીનો કાળ છે, એ વખતે એમને 12 અંગ રૂપ ભાવશ્રુત જ્ઞાન થયું, એટલે ભાવશ્રુત જ્ઞાન ખીલ્યું. જ્ઞાન તો પોતાનો સ્વભાવ છે એટલે અપેક્ષાથી એમ કહ્યું કે ભાવશ્રુત જ્ઞાન ખીલ્યું. ત્યાં એ વાણી કરતા, વાણી કરનારી, કરતા અને ગણધરનું જ્ઞાન એ એનું કાર્ય અથવા તો કર્મ એમ નથી. તો ગણધર ભગવાનને ભાવશ્રુત જ્ઞાન થયું એના કરતા કોણ? એ વાણી નહીં, એ દિવ્ય ધ્વનિ નહીં. આપણે તો એમ જ કહીએ કે દિવ્ય ધ્વનિમાંથી ગણધર ભગવાન એ જ્ઞાન કરી અને 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની આખી રચના કરે. અહીંયા તો કહે છે કે એ વાણી એ જ્ઞાનની કરતા નથી. ભાવશ્રુત જ્ઞાન ખીલ્યું ગણધર ભગવાનને, પણ એનું કરતા પણ એ વાણીનું નથી, એ એનું કાર્ય જ નથી. શું જ્ઞાનનો નિરાલંબી સ્વભાવ! એટલે કે જ્ઞાન જે થયું, ભાવશ્રુત જ્ઞાન ગણધરને થયું, એને કોઈનું આલંબન નથી. નિરાલંબી એટલે આલંબન વિનાનો સ્વભાવ. અહીંયા કોના જ્ઞાનના નિરાલંબી સ્વભાવની વાત કરી છે? ગણધર્મના જ્ઞાન જે છે એનો નિરાલંબી સ્વભાવ એમ કરીને વાત કરી છે. કેમ કે એમને આ વાણી છે માટે જ્ઞાન થયું એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે, એ તો વ્યવહાર નહીંથી કહ્યું છે. જ્ઞાન તો એમનો સ્વભાવ છે અને એ કાળ હતો, એ જન્મક્ષણ હતી કે જ્યારે એમને એવું જ્ઞાન થાય. એ જન્મક્ષણ છે, એમને એવું જ્ઞાન થવાની એ જન્મક્ષણ છે. એ કાળ લબ્ધિ પાકી છે એટલે એમને જ્ઞાન થાય છે. એ જ સમયે થવાનું છે ત્યારે જ થાય છે. અને એ વખતે નિમિત્તમાં ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ ભગવાનની વાણી છે. એટલે જ્ઞાન થયું એને, એ ભાવશ્રુત જ્ઞાન થયું છે એને, તીર્થંકર ભગવાનની વાણી છે, નિમિત્ત છે. એટલે ખરેખર જ્ઞાન કરનાર તો પોતે જ છે, ગણધર ભગવાન પોતે છે. એટલે એને આલંબન નથી. શું જ્ઞાનનો નિરાલંબી સ્વભાવ કહે છે કે જ્ઞાન વાણીને ઉપજાવે નહીં. એટલે કે તીર્થંકર ભગવાનનું જ્ઞાન, તીર્થંકર ભગવાનનું જ્ઞાન એ કઈ વાણીને ઉપજાવે નહીં, ઓમકાર ધ્વનિને, દિવ્ય ધ્વનિને ઉપજાવે નહીં. અને વાણીથી જ્ઞાન ઉપજે નહીં, એટલે કે એવી ઓમકાર ધ્વનિથી ગણધર ભગવાનને જ્ઞાન થાય એમ પણ નહીં. બંને વાત સાથે લઈ લીધી, જ્ઞાન વાણીને ઉપજાવે નહીં અને વાણીથી જ્ઞાન ઉપજે નહીં. ભલે દિવ્ય ધ્વનિ થવામાં ભગવાન કેવળીનું કેવળ જ્ઞાન જ નિમિત્તરૂપ હોય, બરાબર છે, એ વાત તો છે જ. દિવ્ય ધ્વનિ નીકળ્યો ક્યાંથી? ભગવાનના શરીરમાંથી નીકળ્યો છે, ત્યારે એમનું કેવળ જ્ઞાન નિમિત્તરૂપ છે. એમાં કઈ અજ્ઞાનીનું જ્ઞાન નિમિત્તરૂપ ન હોય. ભગવાનનું કેવળ જ્ઞાન હોય ત્યારે જ એવી ઓમકાર ધ્વનિ નીકળે. અજ્ઞાનીનું જ્ઞાન એમાં નિમિત્ત ન હોય, ઉચિત નિમિત્ત હોય ને તો પણ. તેથી કઈ જ્ઞાનને અને વાણીને કરતા કર્મપણું છે એમ નથી. જ્ઞાન અને વાણીને કરતા કર્મપણું છે એમ નથી, એટલે કે જ્ઞાન છે એ કરતા અને વાણી એનું કાર્ય અથવા કર્મ. જ્ઞાન કરતા અને વાણી એનું કાર્ય અથવા તો કર્મ. એવું કરતા કર્મપણું ભગવાનના જ્ઞાનને અને દિવ્ય ધ્વનિને નથી એમ કહેવું છે. બંને તત્વો જુદા જુદા છે, બંને તત્વ જુદા છે. બહુ સરસ સ્પષ્ટતા થઈ જાય છે, કેટલું બધું સ્પષ્ટ થઈ જાય છે. વાત તો 320 ગાથાની જે વાત હતી એ તો સમજાવી, પણ સાથે સાથે આપણને ક્યાં સુધી ગુરુદેવ સમજાવે છે આ વાત છે. હવે જુઓ, આવી વાત થઈ એટલે કોક બોલ્યા, કોક ભાઈ ત્યાં સાંભળતા હશે પ્રવચન નથી, એમણે એમ કહ્યું કે જો એમ છે કે આત્મા બોલતો નથી તો લ્યો હવે અમે નહીં બોલીએ, મૌન જ રહીશું. પેલી વાણી નીકળી એમાં એમ કહ્યું ને કે વાણી વાણીના કારણે નીકળી. ભગવાનનું જ્ઞાન એને કરતું નથી, ભગવાનની ઈચ્છા પણ નથી, ભગવાન કઈ બોલતા પણ નથી. વાણી તો પૂતગળ છે. તો કે છે કે આત્મા બોલતો નથી એવો અર્થ થયો આ તો પછી કે હવે અમે નથી બોલતા, ચાલો અમે મૌન થઈએ. હવે ગુરુદેવ સમજાય છે, અરે ભાઈ પહેલા પણ તું ક્યાં બોલતો હતો, પહેલા પણ તું ક્યાં બોલતો હતો, તે હવે બોલવાની ના પાડે છે. એટલે શું કે પહેલાય તું નહોતો બોલતો, તને એમ હતું કે હું બોલું છું, એ તો એના કારણે વાણી નીકળતી હતી. વાણી વાણીના કારણે નીકળે, તમે ઈચ્છો એટલે કે આ વાણી નીકળે એમ થોડું છે. વાણી કે આત્મા કરે છે, આત્મા વાણીનો કરતા નથી. આત્મા ચેતન અને વાણી જડ. અરે ભાઈ પહેલા પણ તું ક્યાં બોલતો હતો, તે હવે બોલવાની ના પાડે છે. હું વાણી નહીં બોલું અર્થાંત ભાષાને નહીં પરિણમાવું એમ માને એને પણ જડની કરતા બુદ્ધિ ઉભી જ છે. હજી એને એમ છે કે હું ભાષા પરિણમાવી શકું છું અને હવે મારે પરિણમાવવી નથી, હવે મૌન થવું છે. પણ ભલા ભગવાન તું પહેલાય નહોતો કરી શકતો અને હજી તું ના પાડીને એ તારું કરતા પણ અંદરમાં પડ્યું જ છે. હું હવે નહીં બોલું, હવે હું મૌન રહીશ. પણ તું મૌન રહેવા વાળો કોણ? એ તારું કાર્ય જ નથી. વાણી કરવી, વાણીનો કંટ્રોલ કરવો, વાણીને ઈચ્છા મુજબ કરવી, એ તો તારું કામ જ નથી. તું તો ભગવાન આત્મક નાયક. હા, મૌન લઈ લીધું એટલે હવે હું વાણી નથી કરતો, હું નથી બોલતો. પણ તું પહેલાય નહોતો બોલી શકતો, તું માનતો હતો કે તું બોલે છે. વાણી વાણીના કારણે નીકળતી હતી, જડને ચેતન કરે કેવી રીતે? તું ભગવાન આત્મા ચેતન એ જડ એવી વાણીને કરે કેવી રીતે? તું પહેલાય નહોતો કરતો, તારો ભ્રમ હતો અને હજી તારો ભ્રમ તો એવો ને એવો ઉભો જ રહ્યો કે હું નથી બોલતો. પણ એ તો તું નથી બોલતો એટલે વાણી જયારે નહીં નીકળવાની હોય ત્યારે તને એવો વિકલ્પ આવે. પણ એ ક્યાં તારું કાર્ય છે? વાણી કરવી કે વાણી અટકાવવું એ તારું કાર્ય જ નથી. વાણી જડ છે, એનું પરિણામ એના કારણે થાય, એ ભાષા વર્ગણાનું પરિણામ છે, એના પરિણામ એને કારણે થાય, એમાં તું ક્યાં કરવા વાળો થઈ ગયો. ગુરુદેવે આ વાત કેટલી સુંદર રીતે સમજાવી દીધી, આખું અભિમાન ઉતરી જાય એવી વાત કરી દીધી. આ તો કે છે કે બાપુ, જેમ ભાષા બોલાય એ જડની ક્રિયા છે, તેમ ભાષા બોલતી અટકે એ પણ જડની જ ક્રિયા છે. અટકે એ પણ જડની ક્રિયા છે, વાણી નહીં આવવાની ત્યારે નહીં આવે. એમાં તું એમ કે બસ મેં મૌન લીધું એટલે હવે વાણી નથી થતી, એમ નથી. વાણી વાણીના કારણે છે. જ્ઞાની તો બેમાંથી એકનો કરતા નથી, કે હું વાણી કરું છું કે વાણી નથી કરતો, વાણીને અટકાવું છું, એ બેમાંથી એકનો પણ કરતા થતો નથી. જ્ઞાની તો માત્ર જાણે છે કે વાણી વાણીના કારણે થાય છે, વાણી વાણીના કારણે અટકે છે. એ પૂતગળનું કાર્ય છે, એ ભાષા વર્ગણાનું કારણ છે, ભાષા વર્ગણાના પરિણામ છે. એ જ્યારે થવાના હોય ત્યારે થાય, ન થવાના હોય ત્યારે ન થાય. એમાં જીવને શું છે? ચેતન ભગવાન આત્મા જ્ઞાન કરે, પણ વાણી થોડો કરે. અહીંયા 102 માં પાના ઉપર આગળ કહે છે કે જ્ઞાની કહે છે કે અમે વાણીમાં કે વિકલ્પમાં ઉભા નથી, અમે તો અમારા જ્ઞાન માત્ર ભાવમાં જ છીએ. કેટલી સુંદર વાત મૂકી દીધી ગુરુદેવે. જો જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય, જ્ઞાની કેવા ભાવે હોય, જ્ઞાનીનો ભાવ અહીંયા મૂક્યો છે. જ્ઞાની કહે છે કે અમે વાણીમાં કે વિકલ્પમાં ઉભા નથી, વાણી કરવાનો વિકલ્પ પણ નહીં. વાણીમાં તો નથી ઉભા, એ તો ભાષા વર્ગણાના પરિણામ છે, એટલે એમાં તો અમે નથી, પણ એના વિકલ્પમાં પણ અમે ઉભા નથી. અમે તો અમારા જ્ઞાન માત્ર ભાવમાં જ છીએ. આવી જ્ઞાનીની અદભુત દશા હોય છે. લાગે બહારથી આપણને કે બધું કરે છે, પણ એ એમાં નથી. એનાથી એ અલિપ્ત રહીને બધું કરે છે. બધું થાય છે એને એ જુએ છે, વાણી બોલાય છે એને પણ જુએ છે. ગુરુદેવ આ વ્યાખ્યાન આપે છે, પ્રવચન આપે છે, એને ગુરુદેવ નો આત્મા માત્ર જાણતો હતો, એ વખતે પણ એનાથી જુદો રહીને જાણતો હતો. એવી ગુરુદેવની પોતાની અદભુત દશા હતી. આ તો બધી પોતાના અનુભવની વાત આવી છે, કઈ કોઈના શીખવાડવાથી થોડી વાત આવે. એ જ વાત અહીંયા લીધી છે. વાણીના કે વિકલ્પના કરતા પણ અમને જોશોમાં જોશો તો તમારું જ્ઞાન મિથ્યા થશે. અમને તમે વાણીના કરતા પણ જોશો કે અમે વાણીના કરતા છીએ, કરવા વાળા છીએ, એમ જો તમે માનશો તો તમારું જ્ઞાન મિથ્યા ઠરશે. અમે વાણીના કરતા નથી. ભગવાન કેવળીની જેમ શુદ્ધ જ્ઞાન પરિણત ધર્મી શરીર પુરુષ, ભગવાન કેવળીની જેમ શુદ્ધ જ્ઞાન પરિણત ધર્મી પુરુષ શરીરને, મનને, વાણીને, કર્મના બંધ મોક્ષને, કર્મના ઉદયને અને નિર્જરાને કરતો નથી. જેમ કેવળી ભગવાન આ શરીરને, મનને, વાણીને, કર્મના બંધને, મોક્ષને, કર્મના ઉદયને, નિર્જરાને કરતા નથી, એવી રીતે શુદ્ધ જ્ઞાન પરિણત ધર્મી પણ શરીર, મન, વાણી, કર્મબંધ, મોક્ષ, કર્મના ઉદય, નિર્જરા એને કરતો નથી. તો શું કરે છે શુદ્ધ જ્ઞાન પરિણત ધર્મી? શું કરે છે? માત્ર જાણે જ છે, અર્થાત શુદ્ધ જ્ઞાન પણે જ રહે છે, જાણે જ છે. એવો જે ભાવ છે તે મોક્ષ માર્ગ છે. શું કરે છે? તો કે માત્ર જાણે જ છે, શુદ્ધ જ્ઞાન પણે જ રહે છે, બસ આ ભાવ છે એ મોક્ષ માર્ગ છે. એવો મોક્ષ માર્ગ ક્યાંથી શરૂ થાય? જ્ઞાની થાય, એક વખત પોતાના સ્વરૂપનો અનુભવ થાય, ત્યાર પછીથી એની પરિણતિ બદલાઈ જાય છે, એટલે એ મોક્ષ માર્ગ ત્યારથી શરૂ થાય. જ્યારથી પોતે પોતાના સ્વરૂપને જાણે છે પછી એની દ્રષ્ટિ બદલાઈ ગઈ, એની શ્રદ્ધા સમ્યક થઈ, અને ત્યારથી એ માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણે છે, એટલે ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે કે માત્ર જાણે છે એટલે એ ભાવ મોક્ષ માર્ગ છે. કર્તાપણાનો ભાવ, ભોક્તાપણાનો ભાવ છે એ મોક્ષ માર્ગ નથી, પણ માત્ર જ્ઞાતાપણાનો ભાવ અને કર્તા ભોક્તાપણું નથી એ ભાવ છે એ મોક્ષ માર્ગ છે. વસ્તુસ્થિતિ જેમ છે તેમ જાણવા પણ રહેનારો હું તો એક જ્ઞાયક ભાવ માત્ર આત્મા છું, એમ પોતાને જાણવો, અનુભવવો તે મોક્ષ માર્ગ છે. શું કરવાનું મોક્ષ માર્ગમાં, શું પુરુષાર્થ કરવાનો, પોતાના સ્વરૂપમાં રહેવાનું, પોતાનું શુદ્ધ સ્વરૂપ જ્ઞાયક સ્વરૂપ છે, પોતે જ્ઞાયક છે, જ્ઞાન સ્વરૂપ છે, તો જ્ઞાન સ્વરૂપે રહેવું અને પોતાને જાણવો અને પોતાને અનુભવવો, એ જ પુરુષાર્થ, એ જ મોક્ષ માર્ગ થયો. બીજું કાંઈ છે નહીં, બીજું કરવા પણ શું છે, બીજું કાંઈ કરવા પણ નથી. સમ્યક દર્શન વખતે જે પુરુષાર્થ છે એ જ પુરુષાર્થ સતત પછી રહે છે, બીજો કઈ નવા પ્રકારનો પુરુષાર્થ નથી થતો. સમ્યક દર્શન વખતે જેમ એ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એને અનુભવે છે, એમ જ શ્રેણી ચડે છે ત્યારે પણ એ એમ જ કરે છે. શ્રેણી ચડવામાં કઈ બીજું નવીન કરે છે એમ નથી. પુરુષાર્થની ઉગ્રતા વધે છે, એકાગ્રતા ત્યાં ઘણી વધી જાય છે, પણ છેવટે કરે છે તો શું, પોતાના સ્વરૂપમાં જ રહે છે. પહેલા સ્વરૂપને અનુભવતો હતો એ જ રીતે સ્વરૂપને વિશેષતાથી અનુભવે છે, ત્યાં એકાગ્રતા વિશેષતાથી થાય છે, ઉગ્ર પુરુષાર્થ થાય છે, એમ શ્રેણી ચડે છે. એટલે કઈ જુદો પુરુષાર્થ થાય છે શ્રેણી ચડવા માટે, જુદા પ્રકારનો થાય છે એવું નથી. પુરુષાર્થ તો એક જ પ્રકારનો થયો. સ્વરૂપની પ્રાપ્તિનો જે પુરુષાર્થ છે એ જ પુરુષાર્થ સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ છે, અને એ જ પુરુષાર્થ સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ છે. પુરુષાર્થ તો એક જ પ્રકારે છે. પોતે પહેલી વખત મિથ્યા દ્રષ્ટિ હતો અને જ્યારે સ્વરૂપનું લક્ષ્ય કરી અને સ્વરૂપને અનુભવે છે, એ જે પુરુષાર્થ છે એ જ પ્રકારનો પુરુષાર્થ સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ છે, અને એ જ પ્રકારનો પુરુષાર્થ સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ છે. એટલે એમાં તો કાંઈ બદલાતું નથી. ફેર ક્યાં પડ્યો? ફેર ક્યાં પડ્યો કે પુરુષાર્થમાં જે એકાગ્રતા છે એ એકાગ્રતામાં ફેર પડ્યો. એકાગ્રતા ઉગ્રપણે થાય છે, આખો પુરુષાર્થ ઉગ્રપણે થાય છે. પુરુષાર્થ તો એક જ પ્રકારનો છે. એટલે જ એમ કહ્યું કે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે જે પુરુષાર્થ થયો ત્યાંથી ધર્મની શરૂઆત થઈ ગઈ. પછી એ જ કર્યા કરવાનું છે, અને પછી એ જ કર્યા કરે છે. પછી બીજું બધું બાહ્યમાં જે ચારિત્ર વગેરે છે એ તો પછી સહજ આવી જાય છે. બાહ્ય ચારિત્ર જે છે એ તો પછી સહજ દશા છે. જેને અંદરમાં એવો લીનતાનો પુરુષાર્થ થતો હોય એને પછી સહજ રીતે જ એ બાહ્ય ચારિત્ર લેવાઈ જાય. પછી જેને એવું શ્રેણી ચડવાનું થાય એવો પુરુષાર્થ વર્તતો હોય તો પછી બહારમાં એને કોઈ પરિગ્રહ હોય નહીં. અંતરંગ કે બાહ્ય પરિગ્રહ પછી છૂટી જ ગયો હોય, એટલે એ મુનિ જ હોય. એટલે બાહ્ય છે એ કરે માટે આમ થાય એમ નથી, પણ એનો પુરુષાર્થ એ રીતને ઉપડ્યો છે તો પછી સામે નિમિત્તમાં એવું જ હોય. નગ્ન દિગંબર મુનિપણું જ હોય. જો શ્રેણી ચડે છે જીવ એવો અંતરંગ પુરુષાર્થ થાય છે તો બાહ્યમાં એને નગ્ન દિગંબર મુનિ એવું જ સ્વરૂપ હોય. એટલે એ જ માર્ગ છે, મોક્ષ માર્ગ એ જ છે, બીજું કાંઈ નથી. પોતે પોતાના જાણવાના દેખવાના ભાવે થઈ જવું એ જ મોક્ષ માર્ગ છે. કહ્યું છે ને, આવો માર્ગ વિતરાગનો ભાખ્યો શ્રી ભગવાન, સમવ શરણની મધ્યમાં સિમંદર ભગવાન. હવે ગુરુદેવ અહીંયા સમજાવે છે, આપણે કઈ ત્રણ વાત લીધી એ કહે છે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકામાં જે વાત હતી એ જ રીતે અહીંયા પણ આ જ વાત આવી છે કે ભગવાન આત્મા માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે, કરતા ભોગતા નથી. પણ અહીંયા ત્રણ વાત કરી, અહીંયા જયસેન આચાર્ય ભગવાનની આ ટીકામાં ત્રણ વાત આવી. શું ત્રણ વાત આવી? કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે તેનું શુદ્ધ જ્ઞાન પુણ્ય પાપ આદિ ભાવને કરતું નથી અને વેદતું નથી. જ્ઞાનની વાત લીધી, જ્ઞાન અપેક્ષાથી જે વાત લીધી પહેલી, કે જ્ઞાન છે એ કરતું વેદતું નથી, તો એને અહીંયા પહેલામાં ગુરુદેવે આ રીતે લીધું છે કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે, આત્મા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે તેનું શુદ્ધ જ્ઞાન પુણ્ય પાપ આદિ ભાવને કરતું નથી, વેદતું નથી. જ્ઞાન કરતું નથી, વેદતું નથી. કોને? પુણ્ય પાપના ભાવને કરતું પણ નથી અને વેદતું નથી. કયું જ્ઞાન? શુદ્ધ જ્ઞાન. બરાબર છે, આત્માનું શુદ્ધ જ્ઞાન. કેમ કે આત્મા કેવો છે? તો કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એટલે આત્મા માટે વિશેષણ શું મૂક્યું? શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મા. અને જ્ઞાન માટે શું મૂક્યું? કે શુદ્ધ જ્ઞાન, એ વિશેષણ મૂક્યું. અને પછી વિસ્તાર કઈ રીતે કર્યો? કે એ જ્ઞાન કરતું નથી, વેદતું નથી, તો કોને? તો કે પુણ્ય પાપ આદિ ભાવોને એ કરતું નથી, વેદતું નથી. એટલે કહેવાનો આશય તો એ જ છે કે જ્ઞાન કરતા ભોગતા નથી. બીજી વાત આપણે શું લીધી અહીંયા, અહીંયા બીજી વાત એ લીધી કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે એની આ વાત છે. અહીંયા જયસેન આચાર્ય ભગવાનની ટીકાની અંદર એ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ દ્રવ્ય લીધું છે. જે જીવ શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમ્યો છે એ જીવની વાત લીધી છે. એટલે આમાં શુદ્ધ જ્ઞાન પરિણત જીવ દ્રવ્ય લીધું છે. પરથી અને રાગથી જુદો, પરથી અને રાગથી ભિન્ન શુદ્ધ જ્ઞાન ઘન પ્રભુ આત્માનું જેને નિર્મળ શ્રદ્ધાન થયું છે તે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે અને તે રાગનો કરતા કે ભોગતા નથી. કોણ? શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે તે રાગનો કરતા કે ભોગતા નથી. હજી કેવળ જ્ઞાન તો થયું નથી એટલે એ કઈ અવસ્થામાં છે? જ્ઞાનાવરણી દર્શનાવરણી હજી બાકી રહ્યા છે, એવા કર્મો હજી છે એટલે એને છદ્મસ્ત કહ્યો. એટલે છદ્મસ્ત છે એટલે એને રાગ તો આવે પણ એનો એ અકારક છે, અવેદક છે, એનો એ અકર્તા છે, અભોગતા છે. અને ત્રીજી વાત લીધી કેવળ જ્ઞાનીની કે ક્ષાયિક જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન જેમને પ્રગટ થયું છે એવા જે કેવળી પરમાત્મા છે તે રાગ રહિત પૂર્ણ વિતરાગ છે. તેથી તેઓ પણ કર્મોના અકારક અને અવેદક છે. તેમને બારમાં શરીરની દશા નગ્ન હોય છે અને આહાર પાણી હોતા નથી. આવા કેવળી ભગવાન એ રાગને કરતા નથી તેમજ એને વેદતા એ નથી, શુભાશુભ ભાવને કરતા નથી કે એને ભોગવતા નથી. બારમાં એવી જ નગ્ન મુનિની દશા હોય, એવી જ દશા હોય પણ એ ખરેખર બીજું કાંઈ કરતા નથી. એમને આ નગ્નપણું એવું લક્ષ્ય પણ હોતું નથી, પોતે તો સ્વરૂપમાં બિરાજી ગયા છે. જો એક આ જગ્યાએ વિચાર કરવા જેવો છે કે આપણે પંચ પરમેષ્ટિમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ, હરિયંત ભગવાનને નમસ્કાર કરીએ. સિદ્ધ ભગવાનને તો શરીર નથી, એ તો વાત બરાબર છે, એ તો ભગવાન થયા, કેવળ જ્ઞાન થયું ને શરીર પણ નથી, એ તો બહુ ઊંચી વાત થઈ ગઈ. કેવળી ભગવાનને નમસ્કાર કરીએ, અરિયંત ભગવાનને નમસ્કાર કરીએ તો અરિયંત ભગવાનને શરીર છે અને ચાર અઘાતી કર્મ બાકી રહ્યા છે, ચાર અઘાતી કર્મ બાકી રહ્યા છે. એમને બીજા આમ મૂકીએ બીજા નંબરે પણ નમસ્કાર પહેલા કરીએ છીએ, કેમ કે એમના દ્વારા આપણને જ્ઞાન થાય છે એટલા માટે. એટલે એમની દશા હજી એવી છે કે હજી શરીર છે, તો એમની શરીર સહિતની દશા અને ત્રીજા નંબરે જેને નમસ્કાર કરીએ છીએ, ચોથા નંબરે અને પાંચમા નંબરે નમસ્કાર કરીએ છીએ એવા સાધુ, એ આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે મુનિ હોય, એના બાહ્ય સ્વરૂપમાં શું ફેર? કાંઈ ફેર નહીં, કાંઈ ફેર નથી. એ મુનિ છે, ઉપાધ્યાય છે કે આચાર્ય છે, એ બધા મુનિ જ છે, બધા સાધુ જ છે, ત્રણે ત્રણ પ્રકાર સાધુના. એટલે એ મુનિ, એ મુનિનો બાહ્ય દેખાવ જે છે એ કેવો છે? એવો જેવો બીજી રીતે જોવા જઈએ તો કેવળી ભગવાન જેવો છે. પણ કેવળી ભગવાનને શું થાય છે કે કેવળ જ્ઞાન થયા પછીથી શરીર ઔદારિક હતું તો પરમ ઔદારિક થઈ જાય. તીર્થંકર ભગવાનને તો જન્મથી જ પરમ ઔદારિક શરીર છે અને એમને કેવળ જ્ઞાન થાય એટલે એમનું શરીર પણ પરમ ઔદારિક થાય. બીજા જે કેવળી છે જન્મથી પરમ ઔદારિક શરીર લઈને નથી આવ્યા, આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એટલે એમનું શરીર પરમ ઔદારિક થઈ જાય. પણ હવે આપણને એમ લાગે કે આ પહેલા બે લીધા, સિદ્ધ ભગવાન અને અરિયંત ભગવાન લીધા, એના પ્રમાણમાં એ તો બરાબર લાગે પણ એના પ્રમાણમાં હજી મુનિ, ઉપાધ્યાય અને આચાર્ય એ તો આપણને એમ લાગે કે ઘણા દૂર છે. તો એમને પરમેષ્ટિ કહી દીધા, પંચ પરમેષ્ટિ, એમાં પંચ પરમેષ્ટિમાં સ્થાન આપ્યું, કેમ આપ્યું? થોડો વિચાર થાય તો વિચાર કરવા જેવો જ છે. પહેલા બે જે લીધા એમને તો બરાબર છે, કેવળ જ્ઞાન છે, પણ આ તો હજી મુનિદશામાં છે. તો મુનિદશામાં છે તો પણ એમની સમકક્ષ પંચ પરમેષ્ટિમાં એમને મૂક્યા ને, પાંચેને નમસ્કાર કયા, તો એમાં એમને કેમ મૂક્યા હશે? એ મૂકવા પાછળનું કારણ શું? બહુ સમજવા જેવી વાત છે. એનું કારણ એ છે, એક ઉદાહરણ આપું એટલે તરત સમજાઈ જાય, કે આપણે આજે એવા નગ્ન દિગંબર મુનિ, ભાવલિંગી મુનિના દર્શન કરવા ગયા. મુનિ બેઠા છે, ધ્યાનમાં છે, આપણે દર્શન કરી અને પાછા આવ્યા. કાલે પણ ગયા ત્યારે પણ મુનિ ધ્યાનમાં છે, આપણે બેઠા, થોડી વાર બેઠા, મુનિ ધ્યાનમાંથી બહાર આવ્યા, આપણને ઉપદેશ પણ આપ્યો, બે શબ્દ કહ્યા પણ કર્યા, અને પછી આપણે દર્શન કરીને પાછા આવ્યા. રોજ આપણે જઈએ છીએ, ત્રીજે દિવસે પણ ગયા, ચોથે દિવસે ગયા, પાંચમે દિવસે ગયા. કોઈક દિવસ ઉપદેશ આપે છે, કોઈક દિવસ ધ્યાનમાં હોય છે, તો આપણે થોડી વાર રાહ જોઈએ છીએ. આવું ચાલે છે. ઘણી ખરી વખત આપણને મુનિ ઉપદેશ આપે છે, આપણને ખ્યાલ આવે છે કે મુનિ ધ્યાનમાંથી બહાર આવે છે. રોજ આપણે જતા હતા, આપણને તો એમ છે કે મુનિ છે, ભાવલિંગી મુનિ છે. એક દિવસ એવું બન્યું અઠવાડિયા પછી કે આપણે ગયા બરાબર, અને મુનિને આપણે જેમ દર વખતે જોતા હતા એ રીતે આજે અમને આપણે પોતાના સ્વરૂપને વિશે લીન થયેલા જોયા, થોડી વાર બેઠા અને પછી આપણે પાછા આવ્યા. દર વખતે એવું તો આપણે આવતા હતા પાછા, પહેલા પણ એવું તો આપણે કર્યું હતું કે આજે મુનિ પોતાના ધ્યાનમાં લીન થઈ ગયા છે, તો કઈ નહીં, થોડી વાર બેઠા પછી આપણે પાછા આવ્યા. પછી આપણને બપોર પછી સાંજ પછી ખબર પડી કે અચાનક જ કે એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે, આપણે પાછા આવી ગયા, એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું. આપણને થાય કે હજી સવારે તો હમણાં તો અમે જઈને આવ્યા, બે કલાક પહેલાની તો વાત છે, અમે એમના દર્શન કરીને આવ્યા, એ તો પોતાના ધ્યાનમાં હતા, કેવળ જ્ઞાન થઈ ગયું. કેટલો ફેર રહ્યો, કેટલો ફેર રહ્યો, પહેલાની દશા કેવળ જ્ઞાન, પહેલાની દશા અને કેવળ જ્ઞાન થયાની દશામાં કેટલો ફેર રહ્યો, અંતરમુહૂર્તનો ફેર, અંતરમુહૂર્તનો જ ફેર પડ્યો ને. એ વખતે એ મુનિ હોય, ઉપાધ્યાય હોય કે આચાર્ય હોય, છેવટે છે તો મુનિ ને, ભાવલિંગી મુનિ છે. તો હવે આપણે આ ત્રણને અરિહંત ભગવાનની સિદ્ધ ભગવાનની સમકક્ષ શા માટે મૂકવા એનું કારણ સમજાય છે. માત્ર ફેર કેટલો છે, એ ક્યારે અંતરમુહૂર્તનો જ ફેર છે. અંતરમુહૂર્તમાં તો એ ક્યારે એ કેવળ જ્ઞાની થઈ જશે શું ખબર પડે, એમના જેવા જ છે. એક આમ કરતા એ શ્રેણી ચડી જશે અને કેવળ જ્ઞાન થઈ જશે. એટલે એવી અંદર યોગ્યતા પડી છે, એ મુનિની એવી યોગ્યતા પડી છે, સાતમા ગુણ સ્થાને જે મુનિ છે એની યોગ્યતા પડી છે કે એ અંતરમુહૂર્તમાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરી લે, એવી યોગ્યતા પડી છે. એ એટલા માટે આપણે એમને પંચ પરમેષ્ટિમાં મૂક્યા છે અને એમને એ રીતે નમસ્કાર કરીએ છીએ. આપણે અહીંયા વાત કરતા હતા કે આ ત્રણ વાત કરી, અહીંયા પહેલી બીજી ત્રીજી ત્રણ વાત જે કરી, જ્ઞાનની વાત કરી, શુદ્ધ જ્ઞાન પરિણત જીવ દ્રવ્યો એની વાત કરી, અને ક્ષાયિક જ્ઞાન જેમને થયું છે એવા કેવળી ભગવાનની વાત કરી. એમને કરતા ભોગતા પણ નથી. એટલે આમ આ ત્રણ વાત કર્યા પછી ફરીથી સાધક જીવની વાત કરે છે. કોણ? અહીંયા આચાર્ય ભગવાન, જયસિંહ આચાર્ય ભગવાન હવે ફરીથી સાધક જીવની વાત કરે છે. એમની આ ટીકાની અંદર જે વાત જે છે એ બીજી પછીની જે વાત જે છે ઘણી વિસ્તારપૂર્વક લીધી છે. હવે એ વાત કરે છે, શું કહે છે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ શું કરે છે, શેની વાત લે છે, શુદ્ધ જ્ઞાન પરિણત જીવ શું કરે છે એની વિશેષતાથી વાત લીધી છે. મૂળ ગાથા તો એમણે સમજાવી દીધી, એ તો વાત થઈ, પણ એમને જયસિંહ આચાર્ય ભગવાનને અંદરમાંથી એવો ભાવ આવ્યો છે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કરીને એમણે વાત લીધી, એટલે એની વાત વિશેષતાથી સમજાવે છે, એટલે એમણે આ વાત વધારે લીધી. કે છે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ શું કરે છે કે જાણે છે. કોને? બંધ મોક્ષને. માત્ર બંધ મોક્ષને નહીં, પણ શુભ અશુભ કર્મના ઉદયને તથા સવિપાક અવિપાક રૂપે અને સકામ અકામ રૂપે એમ બે પ્રકારની નિજરાને પણ જાણે છે. ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાન વાળો જીવ છે તે રાગરૂપી ભાવબંધને જાણે અને રાગનો અભાવ થાય, મોક્ષ થાય તેને પણ જાણે છે. ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાન વાળા જીવની વાત લીધી કે જે જ્ઞાની છે, ધર્મી છે, સમ્યક દ્રષ્ટિ છે, એ નાતા દ્રષ્ટા થયા છે, એ જાણે છે. કોને જાણે છે? તો કે રાગરૂપી ભાવબંધને જાણે અને રાગનો અભાવ થાય એને પણ જાણે, મોક્ષ થાય એને પણ જાણે છે. શુભાશુભ કર્મના ઉદયને અને પ્રતિ સમય થવા વાળી સવિપાક અવિપાક રૂપ અને સકામ અકામ રૂપ નિર્જરાને પણ તે જાણે જ છે. તે એના કરવાપણે કે વિધવાપણે રહેતા નથી, પણ માત્ર જ્ઞાતાપણે જ રહેશે. આ બધું આપણને અત્યાર સુધી સમજાયું. હવે આગળ વાત જે લેવી છે એ વાત લે છે, અને એ પછીની વાત આપણે પછીથી લઈશું. આ જેટલું અહીંયા સુધી કહ્યું છે એ વાત અત્યારે પૂરી કરીએ છીએ. એ જાણે છે એને ફરીથી આપણે પહેલા જે ઉદાહરણ દ્વારા સમજ્યા છીએ એ વાતને અત્યારે લઈએ. 103 પાના ઉપર કહે છે કે જેમ આંખ પદાર્થોને માત્ર દેખે છે તેને પોતાનામાં ગ્રહતી નથી, તેમ આત્માની આંખ અર્થાંત શુદ્ધ જ્ઞાન પરિણતિ એ પણ રાગ દ્વેષને પુણ્ય પાપને કરતી કે ભોગવતી નથી, તેને ગ્રહતી નથી, તેનાથી જુદી જ વર્તે છે. જો અગ્નિને કરવા ભોગવવા જાય તો આંખ અગ્નિરૂપ થઈ જાય અર્થાંત બળી જાય. તેવી રીતે આ જ્ઞાન ચક્ષુ જો રાગ આદિને કરવા ભોગવવા જાય તો તે રાગાદિરૂપ થઈ જાય અર્થાંત એની શાંતિ બળી જાય. જો ગુરુદેવે આ રૂપક કેટલું સુંદર કહ્યું છે, જે દ્રષ્ટાંત હતું એને એની અંદર મેળવીને કેટલું સરસ સમજાયું કે આ જ્ઞાન ચક્ષુ એટલે કે જ્ઞાન જો રાગાદિને કરવા ભોગવવા જાય તો તે રાગાદિરૂપ થઈ જાય અર્થાંત એની શાંતિ બળી જાય. પેલું અગ્નિનું ઉદાહરણ હતું ને, એટલે અગ્નિમાં બળી જાય એટલે અહીંયા પણ બળી જાય લીધું છે. પણ નિર્મળ જ્ઞાન પરિણતિ રાગાદિ ભાવોને સ્પર્શતી જ નથી, તેને કરતી કે વેદતી જ નથી. જ્ઞાન પરિણતિનો આવો સહજ સ્વભાવ છે. જો હવે બરાબર ધ્યાન આપવા જોઈએ, આપણને ક્યાં લઈ આવ્યા, જ્ઞાન પરિણતિ ઉપર લઈ આવ્યા કે જ્ઞાન પરિણતિનો આવો સહજ સ્વભાવ છે. જ્ઞાનનો તો સ્વભાવ છે એમ કહ્યું, ને પછી એમ કહ્યું કે જ્ઞાન જે શુદ્ધ જ્ઞાન રૂપે જે પરિણમ્યો છે એ આવું કરે છે એમ કહ્યું. એમાંથી આ વાત કાઢી કે જ્ઞાન પરિણતિનો આવો સહજ સ્વભાવ છે. શુદ્ધ જ્ઞાન પરિણત આત્મા શુદ્ધ ઉપાદાનપણે જ્ઞાનને કરે છે, પણ રાગ આદિને કે કર્મોને કરતો નથી, ભોગવતો નથી, તેને માત્ર જાણે જ છે. આ પરિણતિની વાત છે હવે આપણને આગળ કરવી છે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ લીધો છે એટલે પછી એની વાત કરવી છે. અને ત્રીજું જે ક્ષાયિક જ્ઞાનની વાત લીધી છે તો એની પણ વાત લેવી છે. એટલે આમાં પરમ પારિણામિક ભાવની વાત આખી જયસેન આચાર્ય ભગવાને પછી હવે સમજાવી દીધી છે. એટલે આ પહેલો એમની ટીકાનો જે પહેલો ભાગ જે છે આખો એ તો આપણે બરાબર સમજ્યા, પણ હવે પછીની જે વાત છે એ થોડી વધારે સૂક્ષ્મ છે. એ બધી વાત પછી હવેથી આવશે. હવે આગળ અહીંયા જો અહીંયા એના મંડાણ કરી દીધા, હવે એ વાત આવવાની છે એના અહીંયા મંડાણ કરી દીધા. કે છે કે ભાઈ કેવળીને તો રાગ થતો જ નથી એટલે તે તેને ન કરે, પણ સાધકને તો રાગ હોય છે. સાધકને તો હજી રાગ છે ને, ક્યાં પૂરેપૂરો ગયો છે? કેવળીને તો હજી કેવળીને તો નથી, પણ કેવળીની સાથે આપણે એની શુદ્ધ પરિણતિ છે એવા સાધકને સરખાવીએ છીએ, પણ હજી સાધકને તો રાગ હોય છે. એટલે કે તે તેનો કરતા થતો હશે એમ જો શંકા થતી હોય તો એવી શંકા ન કરવી. આપણે એમ થાય કે કેવળીને રાગ થતો નથી એ તો વાત બરાબર, પણ તમે આ જે વાત કરી કે સાધક કે જે શુદ્ધ પરિણામ સ્વરૂપ છે એની પરિણતિ એવી થઈ છે, જ્ઞાની થયો છે, તો એને તો રાગ થતો હોય તો એ રાગનો કરતા થતો હશે તો એવી શંકા ન કરવી. સાધકનું જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન પણ કેવળ જ્ઞાનની જેમ જ પરથી રાગથી જુદું વર્તે છે. સાધકનું જ્ઞાન એ ભાવશ્રુત છે અને એ ભાવશ્રુત જ્ઞાન પણ કેવળ જ્ઞાનની જેમ જ પરથી રાગથી જુદું વર્તે છે. જેમ કેવળ જ્ઞાન છે એ પરથી રાગથી જુદું છે, એવી રીતે આ ભાવશ્રુત જ્ઞાન જે એમણે પ્રગટ કર્યું છે એ ભાવશ્રુત જ્ઞાન પણ રાગથી અને પરથી જુદું વર્તે છે. રાગ તેને પરજ્ઞેયપણે જ છે. કોને? ભાવશ્રુત જ્ઞાનને. ભાવશ્રુત જ્ઞાનને એ રાગ છે તે પરજ્ઞેયપણે છે, એટલે કે એ પરજ્ઞેયપણે એને જાણે છે, એ જ્ઞેય છે. અને જ્ઞેય પણ પરજ્ઞેય પોતાનું નહીં, ભાવશ્રુત જ્ઞાન છે એ જેને જાણે એ જ્ઞેય. તો એ જ્ઞેય કયું? આ એ બધું રાગના ભાવ જે છે તો એ બધા એ પરજ્ઞેય તરીકે એને જાણે છે, સ્વજ્ઞેય નથી. સ્વ તો પોતાનું સ્વરૂપ છે. તો ભાવશ્રુત જ્ઞાન પણ કેવળ જ્ઞાનની જેમ જ પરથી એટલે રાગથી જુદું વર્તે છે અને રાગ તેને પરજ્ઞેય પણ એને એ જાણે છે. એટલે અહીંયા કહે છે કે જ્ઞાન તેમાં તન્મય થતું નથી. ભાવશ્રુત જ્ઞાન છે તે એ રાગમાં તન્મય થતું નથી. કોનું ભાવશ્રુત જ્ઞાન છે? અહીંયા જેને સમ્યક દર્શન થયું છે એનું. કેવળ જ્ઞાનીની તો વાત જ જુદી છે, પણ અહીંયા જેને સમ્યક દર્શન થયું છે એને કદાચ આપણને એના વિશે શંકા થાય કે એને એ રાગનો કરતા થતો હશે, તો એ શંકાનું હું અહીંયા સમાધાન કર્યું કે ભાઈ એવી શંકા ન કરવી, એને ન થાય. કેમ કે એને ભાવશ્રુત જ્ઞાન થયું છે અને એ ભાવશ્રુત જ્ઞાન છે એ આ રાગને પરજ્ઞેય તરીકે જાણે છે, અને એ ભાવશ્રુત જ્ઞાન છે એ રાગમાં તન્મય થતું નથી. કેવળીનું જ્ઞાન, કેવળ જ્ઞાન હો કે સાધકનું જ્ઞાન એટલે કે ભાવશ્રુત જ્ઞાન હો, પણ જ્ઞાનનો સ્વભાવ જ આવો છે કે તેમાં રાગ સમાય નહીં. જ્ઞાનમાં રાગ સમાય નહીં, એ રાગ જ્ઞાનથી જુદો જ રહે, એ તો રાગથી ભિન્ન સદા જ્ઞાયક છે. આવી વાત છે. જુઓ, આમાં આપણને ધીરે 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 જે વાત ઉપર લઈ જવા છે એ વાત આપણને કરી દીધી. હવે કહે છે કે હવે ભગવાન આત્મા કેવો છે, એનું ત્રિકાળી સ્વરૂપ કેવું છે તે બતાવે છે. સમ્યક દર્શનનો વિષય લક્ષ એટલે દ્રષ્ટિનો વિષય, સમ્યક દર્શનનું ધ્યેય પરમાત્મ સ્વરૂપ એવો ત્રિકાળી આત્મા કેવો છે તે હવે કહે છે, અને એની વાત હવે આપણે આવતા સ્વાધ્યાયથી લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે બહુ સરસ વાત આવી, ગુરુદેવે ઘણી ઘણી સ્પષ્ટતાઓ કરી. આજનો સ્વાધ્યાય અહીં સુધી રાખીએ છીએ. હવે આવતીકાલથી આપણે આપના પ્રતિભાવ અને પ્રશ્ન લઈશું. આજે પણ પ્રતિભાવ અને પ્રશ્ન નથી લઈ શકતા તો ક્ષમા કરશો. આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.